જય જિનેન્દ્ર. 24 તીર્થંકર પુરાણમાંથી આજે આપણે ત્રીજા તીર્થંકર ભગવાન શ્રી સંભવનાથ ભગવાનનું જીવનચરિત્ર વાંચશું. ભગવાન સંભવનાથ, જેઓ ભવ વગરના હોવા છતાં સંભવ છે એવા ત્રીજા તીર્થંકર દેવની સેવા અમને રત્નત્રય પ્રદાન કરો. આપણા ચરિત્રનાયક ત્રીજા તીર્થંકર સંભવનાથ, તેઓ પણ પૂર્વભવમાં ભગવાન અજિતનાથની જેમ વિદેહ ક્ષેત્રમાં ક્ષેમપુરી નામની સુંદર નગરીના રાજા હતા ને તેમનું નામ પણ વિમલવાહન હતું. તે મહારાજા વિમલવાહન એક જ ભવ પછી મોક્ષ પામવાના છે. જેમને અત્યંત નિકટમાં મોક્ષની પ્રાપ્તિ થવાની હોય તે ભવ્ય જીવ વિષય કશાયોમાં આસક્ત કેમ રહે? રાજા વિમલવાહનને એકવાર સંસારથી વૈરાગ્ય થતા તેઓ વિચારવા લાગ્યા, અરે, સંસારના પ્રાણીઓ મૃત્યુના મુખની વચ્ચે રહીને પણ જીવવાની આશા રાખે છે. અનંતકાળથી જન્મ ને મરણ કરી રહ્યા છે, છતાં મોહને લીધે તેમાંથી છૂટવાનો ઉપાય કરતા નથી. આયુ તો અસંખ્ય સમયનું જ છે, છતાં જીવ તેને શરણ માને છે. આશ્ચર્યની વાત તો એ છે કે તે આયુ પણ દરેક ક્ષણે ઓછું થઈને તેને મૃત્યુ તરફ ધકેલી રહ્યું છે. કશાયોની આકુરતાથી સંતપ્ત થયેલો તે જીવ તરણાની છાયા જેવા વિષય ભોગોના આશ્રયે શાંતિ લેવા મથે છે. જેમ તીખા તડકામાં ઊભેલો કોઈ મૂર્ખ મનુષ્ય આકાશમાં ઉડતા પંખીની છાયાનો આશ્રય લેવા મથે, તેમ મૂર્ખ જીવો વિષય ભોગોના શરણે શાંતિ લેવા મથે છે. એ તે જીવને શરણ ક્યાંથી થાય? ભોગ વૃત્તિનો ત્યાગ કરીને પોતાના અતિન્દ્રિય ચૈતન્ય તત્વનું શરણ લેવું તે જ શાંતિનો ઉપાય છે, એ જ અનંત સુખનું ધામ છે ને સંતો દિન રાત તેને જ ધ્યાવીને પરમપદને સાધે છે. આવા વૈરાગ્ય ચિંતવનપૂર્વક વિમલવાહન મહારાજા સંસાર છોડીને મુનિ દીક્ષા લેવા તૈયાર થયા. બરાબર તે જ વખતે ભગવાન સ્વયં પ્રભુ તીર્થંકરનું તે નગરીમાં આગમન થયું. અત્યંત હર્ષપૂર્વક રાજા વિમલવાહન તે પ્રભુ પાસે ગયા ને દીક્ષા લઈને તેમના શિષ્ય બન્યા. એક ભાવિ તીર્થંકર વર્તમાન તીર્થંકરના શિષ્ય બન્યા. શ્રી તીર્થંકરના ચરણ સમીપમાં જ રહીને તેમણે 12 અંગનું જ્ઞાન પ્રગટ કર્યું ને ક્ષાયિક સમ્યક્ત્વ સહિત દર્શન વિશુદ્ધિ વગેરે 16 ઉત્તમ ભાવના ભાવી. તેથી 3 લોકમાં હર્ષમય ક્ષોભ ઉત્પન્ન કરનારી એવી તીર્થંકર પ્રકૃતિ તેમને બંધાણી. પરંતુ મુનિરાજ વિમલવાહન તો તે કર્મચેતનાથી અલિપ્ત એવી જ્ઞાન ચેતનામાં જ તત્પર હતા. જ્ઞાન ચેતના વડે આત્મતત્વના આનંદનો ભોગવટો કરતા હતા ને કર્મને તથા રાગને પોતાની અનુભૂતિથી બહાર રાખતા હતા. આ રીતે શુદ્ધ આરાધનાપૂર્વક સમાધિ મરણ કરીને તેઓ દેવલોકમાં બધા સ્વર્ગોથી ઉપર પ્રથમ ગ્રેવેકમાં દર્શન સહિત સુદર્શન વિમાનમાં ઉપજ્યા. પુણ્ય પ્રતાપે તેમને અનેક આશ્ચર્યકારી મહાન વૃદ્ધિઓ હતી, પરંતુ પોતાના આત્માની અનંત ચૈતન્ય વૃદ્ધિ પાસે એ પુણ્ય વૃદ્ધિને તેઓ તુચ્છ સમજતા હતા. તેથી તેમાં ક્યાંય તેમનું ચિત્ત લોભાતું ન હતું ને ચૈતન્યની આરાધનાને તેઓ ક્ષણ માત્રમાં પણ ભૂલતા ન હતા. એ રીતે આરાધનાપૂર્વક અસંખ્ય વર્ષો 23 સાગરોપમ તેમણે દેવલોકમાં વિતાવ્યા. દેવલોકનું તેમનું સુખ દેવીઓ વગરનું હતું. તેના દ્વારા તેઓ જગતને પ્રસિદ્ધ કરતા હતા કે અરે જીવો, વિષયોમાં સુખ નથી, વિષયો વગરનું સુખ એ જ મહાન સુખ છે, એ જ સત્ય સુખ છે. દેવલોકમાં 16 સ્વર્ગથી ઉપરના દેવોને ઇન્દ્રાણી વગેરે દેવીઓનો યોગ નથી હોતો, છતાં તેઓ વધારે સુખી છે. વિષયોથી પાર ચૈતન્ય સુખને રાજા વિમલવાહન જાણતા હતા. દેવલોકમાં ગ્રેવેકથી માંડીને 7મી નરક સુધીના અસંખ્ય યોજન ક્ષેત્રમાં આવજા કરી શકે એવી તેમની વિક્રિયા શક્તિ હતી, પણ આકુળતા ન હોવાથી તેઓ ગમનાગમન કરતા ન હતા. તેમનું અવધિ જ્ઞાન પણ એટલું વિશાળ હતું, પણ તેઓ તેનો પ્રયોગ ભાગ્યે જ કરતા. તેમની લેશિયા શુક્લ હતી, પરિણામ ઉજ્જવળ હતા. દેવલોકના બીજા અહમ ઇન્દ્રો પણ તેમને દેખીને પ્રસન્ન થતા કે આહા, એક ભાવિ તીર્થંકર અહીં બિરાજી રહ્યા છે કે જેઓ અહીંથી સીધા તીર્થંકરપણે અવતરશે. આવા અનેક તીર્થંકરો એક સાથે ત્યાં બિરાજતા હતા, કેમ કે દેવલોકમાં એવા અસંખ્ય નિકટ ભવ્ય જીવો છે કે જેઓ ત્યાંથી નીકળીને સીધા તીર્થંકરપણે અવતરશે. એ રીતે આપણા ચરિત્રનાયક સંભવના તીર્થંકરના જીવે દેવલોકમાં દિવ્ય પુણ્યોદય વચ્ચે અસંખ્ય વર્ષો વિતાવ્યા. જ્યારે ત્યાંના આયુષ્યના માત્ર 6 માસ બાકી રહ્યા ત્યારે શું થયું આપણે જોઈએ. સંભવનાથ ભગવાનનો ગર્ભ તથા જન્મ કલ્યાણક. ભરત ક્ષેત્રની શ્રાવસ્તી નગરીના રાજમહેલમાં એકાએક દિવ્ય રત્નોની વર્ષા થવા લાગી. લોકોમાં આશ્ચર્ય અને આનંદ ફેલાઈ ગયો. તે નગરીના મહારાજા દ્રઢરાજ અને તેમની મહારાણી સુષેણા 6 માસ બાદ સ્વર્ગનું આયુ પૂર્ણ થતા તે અહમિન્દ્રનો જીવ સુષેણા દેવીની પવિત્ર કુખમાં અવતર્યો. તે વખતે મહારાણીએ 16 ઉત્તમ સ્વપ્નો દેખ્યા ને ઐરાવત હાથીને મુખમાં પ્રવેશતો જોયો. ઇન્દ્રોએ આવીને ત્રીજા તીર્થંકરના માતા પિતાનું સન્માન કર્યું, પ્રશંસા કરી ને દેવલોકની દિવ્ય વસ્તુઓ ભેટ આપી. 56 કુમારિકા દેવીઓ આવીને માતાની સેવા કરવા લાગી. આનંદપૂર્વક 9.25 માસ વીત્યા. કારતક સુદ પૂનમે તીર્થંકર સંભવનાથનો જન્મ થયો ને 3 લોક હર્ષથી ખળભળી ઉઠ્યો. નરકના જીવોને ક્ષણભર સાતા થઈ ને તેથી આશ્ચર્ય પામીને કેટલાય જીવો તીર્થંકર મહિમાના ચિંતન વડે સમ્યક દર્શન પામ્યા. દેવલોક આખોય વાજિંત્રોના આનંદમય કોલાહલથી ગાજી ઉઠ્યો ને દેવો ભરત ક્ષેત્રમાં ત્રીજા તીર્થંકરનો જન્મોત્સવ કરવા હર્ષભેર શ્રાવસ્તી નગરીમાં આવી પહોંચ્યા. મેરુ ઉપર જન્માભિષેક બાદ ઇન્દ્રે સ્તુતિ કરતા કહ્યું કે હે સંભવનાથ, આપને હજી તીર્થંકર નામ કર્મનો ઉદય તો આવ્યો નથી, ત્યાર પહેલાં પણ આપના જન્મથી જીવોને આટલું સુખ મળી રહ્યું છે, તો પછી કેવળ જ્ઞાન પામીને જ્યારે આપ તીર્થંકર થશો ને જગતને મોક્ષ માર્ગ બતાવશો, તે વખતે જીવોને જે મહાન સુખ થશે તેની તો શી વાત. આહા, જેમ કેવળ જ્ઞાન થયા પહેલાં સમ્યક્ત્વનું સુખ પણ અચિંત્ય હોય છે, તેમ ભાવ તીર્થંકર થયા પહેલાં બાલ તીર્થંકર તરીકે પણ આપ જગતને અચિંત્ય સુખના કારણ છો. પ્રભો, આપના ગુણોરૂપ આમ્રવૃક્ષથી આકર્ષાઈને અમે દેવલોકના દેવો પણ આપની સેવા કરવા અહીં આવ્યા છીએ. આખો દેવલોક તમારા ચરણે નમ્રીભૂત થઈને જગતને પ્રસિદ્ધ કરી રહ્યો છે કે આપ દેવોના પણ દેવ છો ને દેવ સુખ કરતાં મોક્ષ સુખ મહાન છે. પ્રભો, જેમ સ્યાદવાદના દિવ્ય પ્રતાપ પાસે એકાંતરૂપ મિથ્યામતો ટકી શકતા નથી, તેમ આપના દિવ્ય પ્રતાપ પાસે દેવોના તેજ પણ ઝાંખા પડી જાય છે. જેમ ચંદન પોતાની સાથે સુગંધ લઈને ઉત્પન્ન થાય છે, તેમ આપ પણ 3 જ્ઞાન સહિત અવતર્યા છો. હે દેવ, આપ કારણ વગર જ જીવોનું હિત કરનારા છો. જગતના જીવોને માટે આપ મોટા ખજાના સમાન સુખકારી છો. આપનો જન્મ 3 લોકના જીવોને સુખનું કારણ છે. આ પ્રમાણે ભક્તિપૂર્વક સ્તુતિ કરીને ઇન્દ્રે પ્રભુ સન્મુખ આનંદ નાટક કરીને પોતાનો પરમ હર્ષ જાહેર કર્યો. એ રીતે જન્મોત્સવ ઉજવીને દેવો પાછા દેવલોકમાં ગયા. પણ કેટલાક દેવો પાછા ન ગયા. પ્રભુ પાસે તેમને એટલું બધું ગમી ગયું કે સ્વર્ગને ભૂલીને તેઓ અહીં જ રહી ગયા ને પ્રભુ જેવડા બાળકનું રૂપ ધારણ કરીને તેમની સાથે જ રમવા લાગ્યા. આહા, તીર્થંકરની સાથે હળવું મળવું રમવું બોલવું કોને ન ગમે, અને સ્વર્ગના દેવો પણ જેમની સાથે રમવા આવે તેમના મહાપુણ્યની તો શી વાત. અરે પુણ્ય તો તે દેવો પાસે હતા, પણ પ્રભુના સંગે સમ્યક્ત્વ લેવા તેઓ પ્રભુ સેવામાં રહ્યા હતા. બીજા અજિતના તીર્થંકરના મોક્ષ ગમન બાદ જ્યારે તેમની તીર્થ પરંપરામાં 30 લાખ કરોડ સાગર વીત્યા, ત્યારે ત્રીજા સંભવના તીર્થંકર થયા. આ અંતરમાં તેમના આયુના 60 લાખ પૂર્વ પણ ભેગા સમજી લેવા. તેમનું ચરણચિહ્ન અશ્વ એટલે કે ઘોડો હતું. શ્રી બાલ તીર્થંકર ધીમે ધીમે મોટા થવા લાગ્યા. મનુષ્ય લોકમાં રહેવા છતાં તેમને દેવજનિત સુખ વૈભવો પ્રાપ્ત થતા, પરંતુ તેમનું ચૈતન્ય જનિત સુખ કાંઈ દેવલોકમાંથી નહોતું આવતું. એ તો પોતામાં સ્વયમેવ હતું, બીજા કોઈની અપેક્ષા તેમાં ન હતી. સંભવનાથ વૈરાગ્ય અને દીક્ષા. એ રીતે મહારાજ સંભવનાથને રાજભોગમાં આત્મજ્ઞાન સહિત 44 લાખ પૂર્વ વીત્યા. એક દિવસ માક્ષરસુદ પૂનમે તેઓ રાજમહેલમાં શાંતિથી બેઠા હતા ને કુદરતી શોભાનું અવલોકન કરતા કરતા આત્મમહિમાનું ચિંતન કરતા હતા કે આ વિશ્વની શોભાને જોનારો જ્ઞાતા હું, મારી ચૈતન્ય શોભા અદ્ભુતથી પણ અદ્ભુત છે. એવામાં એકાએક આકાશમાં અદ્ભુત સુશોભિત મેઘ રચના થઈ, જાણે કોઈ સુંદર દેવનગરી બની હોય, અને જોત જોતામાં બીજી જ ક્ષણે તે નગરીનું દ્રશ્ય વિખાઈ ગયું. મેઘ રચના વિલીન થઈ ગઈ. તે દેખતા જ મહારાજા સંભવનાથને વૈરાગ્ય ભાવના જાગૃત થઈ. આ સંસારના ભવ તન ભોગને પણ વાદળા જેવા ક્ષણભંગુર જાણીને તેનાથી તેમનું ચિત્ત વિરક્ત થયું. ભવ વગરના સંભવનાથ વૈરાગ્યપૂર્વક સંસારનું સ્વરૂપ ચિંતવવા લાગ્યા. અરે, આ જગતમાં બીજો કોઈ યમરાજ નથી. આ શરીરમાં રહેલું આયુ તે જ યમરાજ છે. શરીરની અંદર રહીને ક્ષણે ક્ષણે શરીરને નષ્ટ કરી રહ્યું છે ને જીવને દેહ પિંજરામાં પૂરી રાખ્યો છે, છતાં મૂર્ખ જીવો શરીરને પોતાનું ઘર સમજીને તેમાં વાસ કરી રહ્યા છે. અરે, મોહી જીવ જેને સરસ સમજીને મિત્રની જેમ જેનું સેવન કરે છે, તે ઇન્દ્રિય વિષયો તો નીરસ અને જીવને ભવદુઃખ દેનારા શત્રુ છે. આયુ હોય, ઇન્દ્રિયો હોય ને ઇષ્ટ પદાર્થો હોય, ત્યાં પણ જો આત્મા વિદ્યમાન હોય તો જ સુખની કલ્પના થાય છે. ઇન્દ્રિયાદિ તે બધા પદાર્થો હોવા છતાં જો આત્મા વિદ્યમાન ન હોય તો તેમાં સુખની કલ્પના પણ થતી નથી. ત્યારે આત્માનું સુખ તો સદા વિદ્યમાન જ છે, એને જાણીને જીવો તેનું સેવન કેમ નથી કરતા? જો તેને જાણીને તેનું સેવન કરે તો ઇન્દ્રિય વિષયો વગર પણ સહજ આત્મિક સુખ તેને અનુભવમાં આવે, એ જ સાચું સુખ છે. બાકી લક્ષ્મી, શરીર વગેરેના સંબંધથી માનેલું સુખ એ સાચું સુખ નથી. એ તો કલ્પના માત્ર છે અને તે કલ્પના પણ ક્ષણભંગુર છે, કાયમ રહેતી નથી. જે જીવ આત્માને સમ્યક જ્ઞાન વડે ધ્યાવે છે, ચૈતન્ય લક્ષ્મીને જાણે છે અને બહારની ક્ષણભંગુર લક્ષ્મીનો મોહ છોડે છે, તે જ મોક્ષ સુખને પામે છે. આ પ્રમાણે સારભૂત તત્વોના ચિંતનપૂર્વક મહારાજા સંભવનાથ રાજભોગોથી વિરક્ત થયા ને પુત્રને રાજ્ય સોંપીને જીન દીક્ષા લેવા ઉદ્યત થયા. એ જ વખતે લોકાંતિક દેવોએ આવીને તેમની સ્તુતિ કરી અને વૈરાગ્યની અનુમોદના કરી. આહા, દેવલોકના ઋષિ સમાન મહાન દેવો જેમના વૈરાગ્યની પ્રશંસા કરવા મધ્યલોકમાં આવે, તે તીર્થંકરોના પરમ વૈરાગ્યમય દીક્ષા પ્રસંગની તો શી વાત. એમના વૈરાગ્યને દેખીને શ્રાવસ્તી નગરીના બીજા હજારો જીવો પણ ચૈતન્ય સુખની પ્રતીતિ કરીને વિષયોથી વિરક્ત થયા ને પ્રભુ સાથે વનગમન કરવા તૈયાર થયા. ઇન્દ્રો પ્રભુના દીક્ષા કલ્યાણકનો ઉત્સવ કરવા આવ્યા. સિદ્ધાર્થ નામની દેવપાલખીમાં બેસીને સિદ્ધપદરૂપ અર્થની સિદ્ધિ માટે પ્રભુએ વનગમન કર્યું. 1000 રાજાઓ સહિત પ્રભુએ માક્ષર સુદ પૂર્ણિમાએ જીન દીક્ષા ધારણ કરી. તે જ ક્ષણે ધ્યાનમાં શુદ્ધ ઉપયોગ વડે સાતમું ગુણસ્થાન ને ચોથું જ્ઞાન પ્રગટ થયું. દીક્ષા બાદ એ સંભવ મુનિરાજને પ્રથમ આહારદાન સુરેન્દ્રદત્ત નામના ધર્માત્મા શ્રાવકે કર્યું. ભગવાન તીર્થંકરને મુનિદશામાં પ્રથમ આહારદાન દેનારા ભવ્યાત્મા અવશ્ય મોક્ષગામી હોય છે. એવા ઉત્તમ સુપાત્ર અને ઉત્તમ દાતાનો સુયોગ દેખીને દેવોએ પણ રત્નવૃષ્ટિ વગેરે દ્વારા પોતાનો આનંદ વ્યક્ત કર્યો. આકાશમાં ચારે કોર અહોદાનમ અહોદાનમ એવા દૈવીનાદ સહિત દેવદુંદુંભી વાગવા માંડ્યા. ભગવાન સંભવનાથ કેવળ જ્ઞાન. શુદ્ધ રત્નત્રયના ધારક ભગવાન સંભવનાથ 14 વર્ષ સુધી મુનિ દશામાં મૌન પણે રહ્યા. આત્મસાધનામાં પૂર્ણ લીનતા એ જ તેમનું લક્ષ્ય હતું. એ રીતે વિહાર કરતા કરતા તેઓ શ્રાવસ્તી નગરીમાં પોતાના દીક્ષાવનમાં આવ્યા અને સર્વશક્તિને અંતર્મુખ યોગમાં રોકીને શુકલ ધ્યાન વડે આસો વદ 4th રોજ કેવળ જ્ઞાન પ્રગટ કર્યું. પાપરૂપ ઘાતી કર્મો સર્વથા નષ્ટ થયા. અનંત ચૈતન્ય વીર્ય અને સ્વયંભૂ પરમ આનંદરૂપ પૂર્ણ સુખ પ્રગટ્યું. લોકાલોકના સમસ્ત પદાર્થોને એક સાથે જાણવા છતાં તેમના અચિંત્ય જ્ઞાનમાં કોઈ થાક કે ખેદ ન હતો. દેહમાં આંખ હોવા છતાં પ્રભુ તે આંખથી નહોતા દેખતા. તેઓ તો કેવળ જ્ઞાનરૂપ અનંત ચૈતન્ય ચક્ષુ વડે બધું એક સાથે જ દેખતા હતા. એ જ તેમનું ઇન્દ્રિયાતીતપણું હતું અને એવા મહા અતિન્દ્રિય જ્ઞાન સાથેનું તેમનું સુખ પણ એવું જ અતિન્દ્રિય હતું. મુનિવરો પણ એ અતિન્દ્રિય જ્ઞાન સુખની ભાવના કરતા હતા ને તેને અભિનંદતા હતા. પ્રક્ષીણ ઘાતી કર્મ અનહદ વીર્ય અધિક પ્રકાશને ઇન્દ્રિય અતીત થયેલ આત્મજ્ઞાન સૌખ્ય પરિણમે. અહો, જીન દેવના એ જ્ઞાનનો તથા એ સુખનો કોઈ અચિંત્ય મહિમા છે. સર્વોત્કૃષ્ટ મહિમાનું એ સ્થાન છે. મુનિવરોનો એ મનોરથ છે. આહા, જેનો આદરપૂર્વક સ્વીકાર કરતા પણ સમ્યક દર્શન થઈને ભવનો અંત આવી જાય છે એવું કેવળ જ્ઞાન પ્રભુને પ્રગટ્યું. ત્યાં તો તેમના તીર્થંકરત્વના મહાન પ્રભાવથી 3 લોકમાં અજવાળા થયા. જગતને ખબર પડી કે 3 લોક પ્રકાશક ચૈતન્ય સૂર્યનો ઉદય થયો છે. ઇન્દ્રોએ આવીને પ્રભુના કેવળ જ્ઞાનની પૂજા કરી. પ્રભુ અરિહંત થયા, પરમાત્મા થયા અને સાથે સાથે દિવ્ય ધ્વનિ દ્વારા રત્નત્રય તીર્થનું પ્રવર્તન કરીને ભરત ક્ષેત્રના 3જા તીર્થંકર થયા. તે ધર્મરાજાના સમોસરણરૂપ ધર્મ દરબારમાં ચારુષેણાદિ 105 ગણધર દેવો અચિંત્ય આત્મવિભૂતિ સહિત શોભતા હતા. ઉપરના ગગનમાં નિરાલંબીપણે પ્રભુની સમકક્ષે એક સાથે 15,000 તો સર્વજ્ઞ ભગવંતો અરહન પદે બિરાજતા હતા. 2 લાખ મુનિવરો અને 3 લાખ આરિકાઓ હતા. અદ્ભુત હતો એ ધર્મ મેળો ને ધન્ય હતા એને જોનારા. ત્યાં લાખોની સંખ્યામાં સમ્યક દ્રષ્ટિ શ્રાવક શ્રાવિકાઓ પણ હતા. દેવોનો તો પાર ન હતો. તિર્યંચોના પણ ટોળે ટોળા ત્યાં આવીને ધર્મ શ્રવણ કરતા હતા, સમ્યક્ત્વ પામતા હતા ને વ્રત પણ ધારણ કરતા હતા. એ રીતે ધર્મરૂપી અમૃતની વૃષ્ટિ કરતા કરતા સંભવના તીર્થંકર ભરત ક્ષેત્રના આર્ય દેશોમાં કરોડો અબજો વર્ષો સુધી વિચર્યા. જ્યારે મોક્ષ પામવાને 1 માસ બાકી રહ્યો ત્યારે 1,000 મુનિઓ સહિત સંમેદાચલ પર પધાર્યા ને પ્રતિમા યોગ ધારણ કરીને સ્થિર થયા. વિહાર અને વાણી બંધ થયા અને ચૈત્ર સુદ 6ની સાંજે સંપૂર્ણ યોગા નિરોધ કરીને ધવલ ટુક ઉપરથી 4 ગતિથી રહિત ને પંચમ જ્ઞાન સહિત પંચમ ગતિને પામ્યા, સિદ્ધ પદ પામ્યા. 8 કર્મ રહિત, 8 મહાગુણ સહિત અષ્ટભૂમિમાં સિદ્ધશિલા પર શાશ્વતપણે બિરાજમાન થયા. સંભવનાથ જીને રાજકી ધવલકૂટ વરજે मनव चतन कर पूजहु शिखर समेद यजे। आ रीते पूजन पूर्वक इंद्रोए प्रभुना मोक्षनो उत्सव करीने मोक्ष पदनु सर्वोत्कृष्टपणे जगत में प्रसिद्ध कर्यु। ते मोक्ष पद प्राप्त भगवंत संभवजी ने नमस्कार हो। जेवो पूर्वभौमा विदेह क्षेत्र में विमल वाहन राजा हता, पछी अहमिंद्र थया अने ते पदने पण छोड़ीने भरत क्षेत्र में त्रीजा तीर्थंकर थया ने छेवटे तीर्थंकर पद पण छोड़ीने सिद्ध परमात्मा थया, एवा भगवान संभवनाथनु मंगल चरित्र अहीं पूर्ण थयु। ते भव्य जीवोने भवथी छोड़ावीने मोक्ष पदनी प्राप्ति करावो।